महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंख 263 राडज भादरवा सुद आठम शुक्रवार 1947 वियोग थी थयेला ताप विषेनु तमारू एक पत्र चारेक दिवस पहला प्राप्त थयूं हतु। तेमा दर्शावेली इच्छा विषय टूंका शब्दों में जणावा जेटलो वखत छे ते ए के तमने जेवी ज्ञाननी जिज्ञासा छे तेवी भक्तिनी नथी। भक्ति प्रेमरूप विना ज्ञान शून्य छे तो पछी तेने प्राप्त करीने शुं करवुं छे। जे अटक्यूं ते योग्यतानी कचासने लीधे अने ज्ञानी करता ज्ञान में वधारे प्रेम राखो छो तेने लीधे। ज्ञानी पासे ज्ञान इच्छवू ते करता बोधरूप बोध स्वरूप समझी भक्ति इच्छवी ए परम फळ छे। वधारे शुं कहिए, मन वचन काया थी तमारो कोई पण दोष थयो होय तो दीनतापूर्वक क्षमा मागू छू। ईश्वर कृपा करे तेने कलियुगमां ए पदार्थनी प्राप्ति थाय। महाविकट छे, आवतीकाले अहींथी रवाना थई વવાણિયા ભણી જવું ધાર્યું છે। પર્યુષણ દરમિયાન પરમ કૃપાળુ દેવે અજાણપણે એકાંતમાં રહેવા માટે અંબાલાલભાઈને વ્યવસ્થા કરવા પત્ર લખેલો। તે અનુસાર ખંભાતથી 8 કિલોમીટર દૂર રાડજ નામના ગામની અંદર પરમ કૃપાળુ દેવે એકાંતપણે અને અજાણપણે રહી અને પર્યુષણ પર્વની આરાધના કરી। ભાદરવા સુદ આઠમનો આ પત્ર છે। 4th-5th સંવત્સરી પછી આ પત્ર લખાયો છે અને આ આઠમના દિવસે આ એક પત્ર બીજા 3-4 પદ લખી અને પરમ કૃપાળુ દેવ વવાણિયા તરફ પ્રયાણ કરવાના છે। પત્ર લખાયો છે એ ખીમજી દેવજી ઉપર લખાયો છે। એ સમયની અંદર એક એવા શ્રાવક છે, બહુ ધર્મશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ છે, ખૂબ શાસ્ત્રજ્ઞ છે અને અનેક પ્રકારના પ્રશ્નો કૃપાળુ દેવને એ સમયે આ ખીમજીભાઈ પૂછે છે। પરમ કૃપાળુ દેવનો એમને વિયોગ થાય છે એટલે એને વિશે એણે એક પત્ર લખ્યો છે ખીમજીભાઈએ કે તમારા વિયોગની અંદર અમને તો તાપ રહે છે। એટલે કૃપાળુ દેવે પ્રારંભમાં લખ્યું છે, વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું। તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે। જ્ઞાની પુરુષનું જ્યારે ઓળખાણ થાય ત્યારે તેના વિયોગનો તાપ લાગે જીવને, વિરહનો અગ્નિ ઉત્પન્ન થાય, વિરહ વેદાય, અંતઃકરણથી સતત ખામી લાગ્યા કરે। સગા સંબંધી કુટુંબ પરિવાર આ બધાની વચ્ચે રહેલો જીવ પોતાને એકાકી અશરણ અનાથપણે અનુભવે, કારણ કે જે શરણ છે એ તો જ્ઞાની પુરુષનો છે. જ્ઞાની પુરુષના આશ્રય વિના જીવનની અંદરનો આ બધો સંસારનો સંગ એ જીવને સાતા આપી શકે નહીં, પરમાર્થ માર્ગનું પોષણ ન આપી શકે. જીવને જે માર્ગે હવે યાત્રા કરવી છે તેમાં ટેકો ન કરી શકે, અંતરાય ઊભા કરે, અવરોધ ઊભા કરે, એને કંઈ ને કંઈ પ્રકારના વિઘ્નો ઊભા કરે, પોષણ ન આપી શકે. સત્સંગ, સત્પુરુષોનો સમાગમ, મુમુક્ષુઓનો સંગ જીવને પરમાર્થ માર્ગની યાત્રામાં પોષણ આપે, બળ આપે. જીવની અંદર થોડી ઘણી ઢીલાશ આવી ગઈ હોય અથવા સંજોગોને કારણે આવી કોઈ ઢીલાશ આવે તો આવો સત્સંગ અથવા જ્ઞાની પુરુષનો યોગ જીવને મદદરૂપ થાય. પરમ કૃપાળુ દેવે તો ત્યાં સુધી કહ્યું છે કે જ્ઞાની પુરુષની મુદ્રા હોય, વચનો હોય, એ પણ પડતી વૃત્તિને સ્થિર રાખે. સતત સંયોગોના બળથી, સંયોગોના કારણથી આ જીવની વૃત્તિ ચલાયમાન થાય, પતિત પણ થાય. તે સમયે આવા પુરુષોની મુદ્રા, આવા પુરુષોના વચનો અને આવા પુરુષોનો સમાગમ એ જીવની પડતી વૃત્તિને સ્થિર રાખનાર. સંસારમાં રહીને સમયે સમયે પડવાના સંયોગો છે, ચઢવાનું બળ તો સત્સંગમાં છે, સત્પુરુષના આશ્રયે છે. ખીમજીભાઈને આ વિયોગનો તાપ લાગ્યો. થોડા દિવસ કૃપાળુ દેવ મુંબઈથી નીકળી ગયા, 15 દિવસની બહારની યાત્રા રહી. ખીમજીભાઈ પત્ર લખ્યો કે પ્રભુ તમારા વિયોગનો અમને તાપ લાગે છે, અને જે પ્રાપ્ત કરવું છે એની વિશે ઈચ્છા લખી કે તમારા સાનિધ્યમાં અમારે આ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. ત્યારે કૃપાળુ દેવ જવાબ લખે છે, વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. 4 દિવસ થયા તમારો પત્ર મળ્યો હતો, તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે. તમે જે ઈચ્છા લખી છે એનો જવાબ લખવો એ અમે ટૂંકા શબ્દોમાં જણાવીએ, વધારે વખત અમારી પાસે નથી. ક્યાં હતા? રાડજમાં હતા, નિવૃત્તિ ક્ષેત્રમાં હતા. નિવૃત્તિ ક્ષેત્રની અંદરથી કૃપાળુ દેવ કહે છે કે તમે દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો જ વખત છે વિયોગનો ટાઈમ, અમારી પાસે વધુ સમય નથી. શું લાખોના વેપાર કરવા છે? કઈ હુંડીઓ વટાવવી છે? શું કામ છે? કોણ મળે છે? નથી તમને કોઈ ઓળખતું કે નથી તમને લઈ જનાર અંબાલાલને કોઈ ઓળખતું. સ્થાન તો એવું ગોયતું છે કે તમને અમને તો ન ઓળખે પણ તમને કોઈ ન ઓળખે. યાદ તો છે ને આ બધું? પાછું થોડા દિવસ વચમાં થઈ ગયા એટલે પાછું આપણું દુઃખ એ છે ને. થોડુંક હોમવર્ક કે લેસન કરીને આવવું સ્વાધ્યાયમાં. આપણને ખબર છે કે આજે આ પત્ર છે તો આગલો જોઈ લેવો, એ વાંચી લેવો, એટલે તરત મન કામ કરે, તરત જ ઉપયોગની સ્થિરતા રહીએ, એમાં જ પછી આપણે જોડાઈ શકીએ. અહીંયા પછી યાદ કરવાનું ન રહે કે શું કહેતા હતા, એ એમ કરતા જતા હતા, એ કઈ વયું જાય પાછું. એવા સ્થાનમાં જઈને પરમ કૃપાળુ દેવ આવા અજાણપણે એકાંતપણે જે સ્થાનમાં છે ત્યાં ખીમજીભાઈને લખે છે કે તમારા પ્રશ્નનો જવાબ દેવો ટૂંકા શબ્દોમાં, એ સિવાય વધારે વખત અમારી પાસે નથી. કારણ કે જેટલો સમય તમારા શબ્દ પ્રશ્નનો જવાબ આપશું એટલો સમય અમારે સ્વરૂપની સાધનામાંથી બહાર આવવું પડશે, અને એ કંઈ પોષણ થાય એમ એટલો સમય જ નથી. અમે આવી શકીએ, ઉપયોગને બહાર લાવી શકીએ એટલો અવકાશ નથી. સાધનાનું સ્વરૂપ સમજાય, અંતર્મુખપણું સમજાય, અમે બહાર આવી શકીએ એવું નથી. બહુ ટૂંકામાં થોડો સમય છે અને ટૂંકા શબ્દોમાં જણાવવું છે. હવે ટૂંકા શબ્દોમાં જણાવીએ છીએ તે શું છે? તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. આ નિદાન તમારે જે જોઈએ છીએ પ્રાપ્ત થતું નથી અને તમે અમારી પાસે ઈચ્છા રાખો છો. આ તમારું નિદાન કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. આ બે વસ્તુને બરોબર સમજવી જોઈએ. જાણવું છે, જાણવું છે. જ્ઞાનની જિજ્ઞાસા છે, જાણવું છે તેની અંદર કયું તત્વ કામ કરતું હોય અને ભક્તિની અંદર કયું તત્વ કામ કરતું હોય. સત્પુરુષની ભક્તિ, જ્ઞાની પુરુષની ભક્તિ, પરમાત્માની ભક્તિ, ઈશ્વરીય એવા સ્વરૂપની ભક્તિ કરવાથી કયું તત્વ જીવમાં કામ કરે? અર્પણતાનું. અને જાણકારીમાં કયું તત્વ કામ કરે? અહમ. મારે આ જાણવું છે, મારે આ જાણવું છે, મારા આ પ્રશ્નો છે, મારું આમ છે તેમ છે, એમાં હું પણ સતત જાગૃત રહેતું હોય. ભક્તિમાં હું પણ વિલય થતું હોય. ભક્તિ એ સમર્પણનો માર્ગ છે. ભક્તિ એ સમર્પણનો માર્ગ છે. ડિવોશન ઇઝ ડેડિકેશન. ત્યાં પોતાના અહમ વિલય થાય. સત્પુરુષના ગુણગ્રામ કરવાની અંદર જીવમાં લઘુતા દીનતાના ભાવો આવે કે આમાં પરમ સ્વરૂપની ભક્તિ કરવામાં, હે પ્રભુ આવું તમારું પૂર્ણ સ્વરૂપ અને હું તો જગતની અંદર દીન છું, હીન છું, દાસ છું, આવું દાસત્વ વેદાય, આવું પરમ દૈન્યત્વ વેદાય. આ ભક્તિનું લક્ષણ છે, આ ભક્તિનું સ્વરૂપ છે. જ્યારે જીવ ભક્તિમાં લીન થાય છે ત્યારે પોતાનું અહમપણું વિસર્જિત થતું હોય છે. જ્ઞાનની અંદર જ્યારે હોય અને એમાં ભક્તિ વિનાનું જ્ઞાન હોય, એને કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે બહુમાન નહીં, કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે આદર નહીં, અને બસ આણે શું કીધું છે ને, આણે શું કીધું છે, આ શાસ્ત્રમાં શું છે ને, આ શાસ્ત્રમાં શું છે, એ શાસ્ત્રના કહેનારા પ્રત્યે કોઈ ભક્તિ નથી, એ શાસ્ત્રના લખનારા પ્રત્યે કોઈ એને અર્પણતાનો ભાવ નથી, એનું એને બહુમાન પણ નથી. એને માત્ર તેમાં રહેલું જે જ્ઞાન, તર્ક, એની અંદરના વિચારો, એ જ પકડવા સિવાય બીજું લક્ષ નથી. એટલે જ્ઞાનની જિજ્ઞાસા છે અને ભક્તિની નથી. આ એને તારણ કાઢ્યું ખીમજીભાઈને. ખીમજીભાઈને કહ્યું કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. હવે જે જ્ઞાન છે એ કોની પાસેથી આવ્યું છે? જ્ઞાની સિવાય તો જ્ઞાન આવે નહીં ને. જ્ઞાન જ્ઞાની માં કરો, નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. ભાઈ શાસ્ત્રમાં જ્ઞાન નથી, ગ્રંથમાં નથી, કવિતામાં નથી, જ્ઞાન તો જ્ઞાનીમાં છે. તો કહે છે કે તમને જ્ઞાનની ઈચ્છા છે પરંતુ ભક્તિની નથી, જ્ઞાનના કેનારની નથી. જ્ઞાનની છે પણ આ કયું કોણે? વિતરાગનો ધર્મ, પૂર્ણ ધર્મ, અદ્ભુત એના તત્વો, એનું ચિંતવન કરીએ અને એ ચિંતવન કર્યા પછી એ સર્વજ્ઞ તરફ આપણી કોઈ ભક્તિ ન થાય, એ વિતરાગ પરમાત્મા તરફ કોઈ ભક્તિનો ભાવ જાગે નહીં. અને ધર્મના તત્વ વિશે ખૂબ મોટી મોટી વાતો થયા કરે તો અહીંયા કહે છે કે એ સાચું લક્ષણ નથી. કારણ ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? કૃપાળુ દેવ મર્મ બતાવે છે. આ વાતની અંદર કોઈ તર્કથી પકડવાની વાત નથી, આ કોઈ વિવાદનો વિષય બનાવવાની વાત નથી. ધર્મને પામવા માટેનો મર્મ શું છે? મર્મ એ છે કે આ ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે. જો ભક્તિ ન આવી સત્પુરુષો પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે, આવા પૂર્ણ આત્માઓ પ્રત્યે નકાર, પંચ પરમેષ્ઠીનો નકાર કરવાથી, કેવળ જ્ઞાનની શુષ્ક વાતો કરવાથી કોઈ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થાય ખરી? કેવળ નિશ્ચયની વાત કરે અને એ નિશ્ચયના પ્રરૂપણ કરનાર એવી જે પંચ પરમેષ્ઠીનું તત્વ છે એને હે ગણે, તો કોઈ પણ પ્રકારનો જીવની અંદર સત્યની ઉપલબ્ધિ થાય ખરી? ભક્તિ પ્રેમરૂપ વિના, પ્રેમરૂપ એમના પ્રત્યે તો અદ્ભુત પ્રેમ આવવો જોઈએ. અત્યારે આપણો પ્રેમ કેના પ્રત્યે છે? સંસારીઓ પ્રત્યે, મતલબીઓ પ્રત્યે, આપણા સ્વાર્થમાં જે મદદરૂપ થાય છે એના પ્રત્યે આપણો પ્રેમ છે. આ પ્રેમ જ્યારે ખસી અને કેવળ પરમાત્મા પ્રત્યે આવે, કેવળ જ્ઞાનીઓ પ્રત્યે આવે, ત્યારે આવી ભક્તિ, પ્રેમ સહિતની ભક્તિ, અને આ જો ન હોય તો જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન શૂન્ય છે, શુષ્ક છે. આ જ્ઞાનનો જીવનમાં કોઈ ઉપયોગ નથી. આ જ્ઞાનથી જીવનમાં કોઈ ઉઘાડ ન થાય, અહમ દ્રઢ થાય, સ્વચ્છંદ એને પકડે, આગ્રહ પકડાય, કદાગ્રહ આવે જીવનની અંદર, અભિમાન આવે, પરંતુ તત્વની પ્રાપ્તિ ન થાય. એટલે અહીંયા કહે છે ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. પરમ કૃપાળુ દેવે આ માર્મિક વાત મૂકી.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુપુર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિયે.
આખા યમ નિયમ છંદના કાવ્યની અંદર છેલ્લી પંક્તિમાં મર્મ આપ્યો, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. જ્ઞાની પુરુષો, સત્પુરુષો, આવા પરમેષ્ઠી પરમાત્મા સ્વરૂપ પુરુષો, એના તરફ પ્રેમનો પ્રવાહ વધે બહે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, બઢે પ્રભુ સે. એનાથી જેટલા પ્રમાણમાં આવા જ્ઞાનીઓ પ્રત્યે પ્રેમ આવશે, તેટલા પ્રમાણમાં સબ આગમ ભેદ સુઉર વસે. આ બધા જ આગમો જે છે, જ્ઞાનના ઉત્કૃષ્ટ ગ્રંથો જેને કહીએ, તીર્થંકરોની વાણી, આપ્ત પુરુષોની વાણી એટલે આગમ, એના ભેદ આપણા હૃદયની અંદર સ્થાપિત થશે, એના ભેદ પકડાશે. શબ્દ પકડાય છે, ભેદ ન પકડાય ત્યાં સુધી વાતનો મર્મ પામી શકાતો નથી. આ ભેદ પકડાશે એની પ્રત્યે જો ભક્તિ આવશે, એના પ્રત્યે જો પ્રેમ આવશે, તો પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે, સબ આગમ ભેદ સુઉર બસે. બહુ સરસ પ્રમાણની અંદર, વ્યવસ્થિત રૂપની અંદર, ઉરની અંદર, અંતઃકરણમાં, હૃદયની અંદર એ જે શબ્દો છે, એ શબ્દો ભલે ભૂલાઈ જાય પણ એનો ભેદ પકડાઈ જાય. આ ભેદ ઉર બસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, જ્ઞાનીઓ આને જ કેવળ જ્ઞાનનું બીજ કહે છે, કે એ શબ્દ પાછળના ભેદને જાણે છે, રહસ્યને જાણે છે, મર્મને જાણે છે. બોધ મળે એ જે ભાષામાં મળે તે ભાષામાં, બોધની ભાષા જુદી જુદી હોય, એનું વ્યાકરણ જુદું જુદું હોય, એનો ભેદ એક જ હોય. ભેદને કોઈ ભાષા હોતી ભેદને કોઈ ભાષા હોતી નથી. બોધ અર્ધમાગધીમાં હોય, બોધ સંસ્કૃતમાં હોય, બોધ ગુજરાતીમાં હોય કે બોધ મરાઠીમાં હોય, બોધ તુકારામના અભંગમાં હોય, મીરાના પદમાં હોય, નરસિંહના ભજનમાં હોય કે તુલસીદાસની ચોપાઈમાં હોય કે આ આગમની ગાથાઓમાં હોય, ગમે તેમાં હોય, ભેદ એક. અને આજ સુધી આ બધા ભક્તો જે પામ્યા છે એ ભેદને પકડનારા પામ્યા છે, શબ્દોને પકડનારા પાર પામી શક્યા નથી, સાર પામી શક્યા નથી. કારણ કે એ શબ્દોમાં જ ગૂંચાયા છે, શબ્દોમાં જ અટવાયા છે. ભાષા ભિન્ન ભિન્ન હોય, શબ્દો ભિન્ન ભિન્ન હોય, વ્યાકરણ ભિન્ન ભિન્ન હોય, અંદરનો મર્મ એક જ હોય. ભક્ત છે એ જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિના કારણે જ્ઞાની પુરુષના બોધનો મર્મ પકડી લે છે, એને મર્મ પકડાય છે. સમવસણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માનું જે દેશનાનું સ્વરૂપ છે અને એ દેશનાને સાંભળનાર જુદી જુદી પ્રકારના મનુષ્ય ગતિના, તિરંજ ગતિના, દેવ ગતિના જીવો ત્યાં બેસી અને સંકિત પામી જાય છે, એ ભગવાનના શબ્દો જે હશે તે એની સાથે મતલબ નથી. એને એના ભેદને પકડો છે, એને એના મર્મને પકડો છે. આ મર્મને પકડી લે, સબ આગમ ભેદ સુબર પૂર વસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. કેવળ જ્ઞાનનું બીજ, સંકિત બોધિ બીજ શું જ્ઞાનીઓ કોને કહે છે? છંદમાં બહુ સરસ વાત મૂકી છે કૃપાળી. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ આવે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું, અરે આ જીવને મહાત્મા પ્રત્યે ક્યારે મોહ ન આવ્યો? એને જગતના જીવો પ્રત્યે મોહ છે, એને જગતના પદાર્થો પ્રત્યે મોહ છે, એને મહાત્મા પ્રત્યે ક્યારે મોહ આવ્યો નથી. આ રહસ્ય છે, આ ભેદ છે, આ મર્મ છે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. તને અનુભવથી જ ખબર પડશે. એટલે મેં કહ્યું કે આ તર્કનો વિષય નથી, ક્યાંય તર્ક લગાવવાની કોશિશ કરવી નહીં. કેટલાક સત્યો એવા હોય છે કે જે ઇન્દ્રિયાતીત છે, જે મનાતીત છે, એટલે મનના વિકલ્પ અહીંયા ઉપયોગી થશે નહીં. ઇન્દ્રિયોનો કોઈ ઉપયોગ આપણને મદદરૂપ થઈ શકે એવી સ્થિતિ નથી, એનાથી પર ઉઠવું પડશે. એ પર ઉઠવા માટે થઈને એની પાસે એક જ સાધન છે, જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દે. તને પણ આ વાત જ્ઞાની કહે છે, અનુભવથી જ સમજાશે. ક્યારે જીવનમાં સત્યની ઉપલબ્ધિ થશે ત્યારે તર્કથી નહીં થાય, પણ તર્ક જ્યારે શમી જશે, વિવાદ જ્યારે ઉપરાંત થશે, તે દિવસે જ સત્યની પ્રાપ્તિ થશે. ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. આ સરવાળો, જ્ઞાન શૂન્ય છે, ભક્તિ નથી તો જ્ઞાન શૂન્ય છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? કેટલો શબ્દ મારમી કે તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જગતની અંદર વ્યવહારિકતાનું જ્ઞાન મળે, એમાં જ્ઞાન જ મળે, કોઈ પ્રત્યે ભક્તિ મળે, આપણને સાયન્સનું જ્ઞાન હોય, મેથેમેટિક્સનું જ્ઞાન હોય, જ્યોમેટ્રીનું જ્ઞાન હોય, આર્કિટેક્ટનું જ્ઞાન હોય, ડોક્ટરી વિદ્યાનું જ્ઞાન હોય, લોયર્સ કાયદાની વિજ્ઞાનનું જ્ઞાન હોય, આ બધું હોય, એમાં જ્ઞાન જ મળે કે ભક્તિ મળે? શું મળે? એક્સપોર્ટ ઇમ્પોર્ટનું જ્ઞાન હોય, ફાઇનાન્સનું જ્ઞાન હોય, એમાં ભક્તિ કોની કરશું? કોનો ફોટો રાખશું?
કોની સવારે પૂજા કરશો? એ બધું કેવળ જ્ઞાન હોય, અને એ જેટલી જાણકારી મળે એ આપણા અહમને પોષે કે ઓછો કરે, મજા આવે. હું આ જાણું છું, આટલા કાયદા, આટલી આ ટેકનિક, આટલી ટેકનોલોજી, કેમ કે એને જ્ઞાની સાથે કોઈ સંબંધ નથી, કેમ કે જ્ઞાન જ નથી ખરેખર, વાસ્તવમાં એ તો જ્ઞાન જ નથી, આત્મા સંબંધી છે જ નહીં, જડનું જ્ઞાન છે. જડનું જ્ઞાન દેનારા એ જ્ઞાની પ્રત્યે કઈ ભક્તિ ન આવ્યો, અને એના જ્ઞાનથી જીવનની અંદર આવી અર્પણતા ન આવે. કોઈને સિદ્ધાંત આવે તો કે આઈન્સ્ટાઈન પ્રત્યે ભક્તિ ન આવ્યો, આવે જ નહીં. કોઈ પણ જગતની અંદરનો કોઈ પણ વિષય લ્યો તો એના પ્રત્યે ભક્તિ આવે. મકાન સરસ ચણતો હોય કડીઓ તો એના આર્કિટેક્ટ પ્રત્યે ભક્તિ આવે. હાઈ ક્લાસ મકાન થયું તો કે મેં કર્યું. આ જગતનો નિયમ છે. અહીંયા સમજી લઈએ પરમાર્થ માર્ગની અંદર કે જે દિવસે આ જીવને સત્યની ઉપલબ્ધિ થશે એ તે જ દિવસે થશે જે દિવસે એ સત્યના કેનાર એવા જ્ઞાની પુરુષ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે એના જીવનમાં ભક્તિનો ભાવ જાય છે. અહો પ્રભુ, અનાદિકાળથી હું આ તત્વથી અજ્ઞાત હતો, તમે આ તત્વ મને આપ્યું. એક તત્વ મળ્યું, અત્યાર સુધીની બધી જાણકારી હતી એને મારા અહમને પોષ્યો. એક તત્વ મળ્યું કે જેને તમે મને મારા સ્વરૂપને આપી દીધું, તો જ મોઢામાંથી શબ્દ નીકળે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મરે પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. પ્રભુ અદ્ભુત ઉપકાર કર્યો છે. આ જગતની અંદરની બધા પદાર્થો આત્માથી હીન છે એવો પદાર્થ તમે આપ્યો. જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિ, જ્ઞાની પુરુષ પ્રત્યેનો ઉપકાર વેદાયો અને જીવને સત્યની ઉપલબ્ધિ થઈ. જગતના પદાર્થોની જાણકારીએ એ જે જેની પાસેથી જાણકારી મળી છે એને બાજુ ઉપર રાખે, અહમને પોષે. અહીંયા કહે છે કે તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? આવું જ્ઞાન શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાસને લીધે અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. આ બીજું રહસ્ય, જે અટક્યું, આટલા બધા શાસ્ત્રના જ્ઞાતા તમે છો, હજારો શ્લોકો તમને કંઠસ્થ છે અને છતાં સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, તત્વની ઉપલબ્ધિ થતી નથી, અંદરથી સ્વરૂપનો ભણકાર પણ આવતો નથી. હજી આત્મા ક્યાં છે એની ચર્ચામાં ને ચર્ચામાં દિવસોના દિવસો અને મહિનાઓના મહિનાઓ એ વાદ વિવાદ, એ યુક્તિ પ્રયુક્તિ અને તર્ક કુતર્કમાં જ ચાલ્યા જાય અને છેવટે વિતંડાવાદમાં આખું જીવન પસાર થઈ જાય. શેના કારણે અહીંયા કૃપાળુદેવ કહે છે, આવા શાસ્ત્રજ્ઞને અભ્યાસોને કહે છે, જે અટક્યું તે યોગ્યતાની કચાસને લીધે. યોગ્યતા નથી આવી, પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા શું છે? આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેની યોગ્યતા શું? તો અર્પણતા એ યોગ્યતા છે. જો અર્પણતા નથી તો કંઈ નથી. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ પાસે જઈને કરવાનું શું? તો કે તારા બધા ભાવ જે કાંઈ છે જગત પ્રત્યેના, સંકલ્પ વિકલ્પ અનાદિકાળથી જે કાંઈ છે, ઘણી માન્યતા છે, ઘણા આગ્રહ છે, ઘણી ધારણાઓ છે, ઘણા અભિપ્રાય છે. આ બધાનું બંડલ બાંધી લે, મોટું પોટલું બાંધ, આપણી મિથ્યા જાણકારીનું પોટલું બાંધી અને આ સત્પુરુષની પાસે જઈ અને પેલા વેલા શું કર કે મારું બધું અજ્ઞાન પ્રભુ આ તમારા ચરણમાં હું અર્પણ કરું છું. સર્વભાવ અર્પણ કરી દે વર્તીઓ જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી. યોગ્યતા શું? અર્પણતા એ જ યોગ્યતા. સત્પુરુષ પ્રત્યે અર્પણતા, જ્ઞાની પુરુષ પ્રત્યે અર્પણતા, પરમાત્મા સંપુરુષ પ્રત્યે અર્પણતા, મહાત્મા પ્રત્યે અર્પણતા, અને આ અર્પણતા ભક્તિ વિના કેવી રીતે આવે? એના પ્રત્યે જો ભક્તિ જાગે નહીં તો કેવી રીતે આવે? કૃપાળુદેવે ભક્તિનું રહસ્યના દોહરા કહી અને એના છેલ્લા દોહરાની અંદર ફરી મર્મ આપ્યો, રહસ્ય આપ્યું, ભેદ આપ્યો. પડી પડી તુંજ પદ પંકજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. હે પ્રભુ, હે પરમાત્મા, તારી પાસે વારંવાર તારા પગમાં પડી પડીને હું માગું છું તો એક જ, કે આવું તારું અલૌકિક સ્વરૂપ બતાવનાર એવા સદગુરુ અને સંત, એ તારું જ સ્વરૂપ છે, આવી દ્રઢતા મને દેજે. તારામાં ને એનામાં મને ક્યારેય ભેદ દ્રષ્ટિ થાય નહીં. સત્પુરુષમાં અને પરમેશ્વરની અંદર મને ક્યારેય ભેદ દ્રષ્ટિ થાય નહીં. અયોગી પરમાત્મા અને સયોગી પરમાત્મામાં હું ક્યારે જાણે જાણે પણ ભેદ ન કરું. જો જ્ઞાનનો અહંકાર હોય તો ભેદ કરવા બેસી જાય. શું કે ખબર છે, હજી એને ચાર કર્મ તો બાકી છે ને, હવે ગાલા વેલો થામાં, ચાર કર્મ બાકી છે. આત્માના અનંત ચતુષ્ટય જેને પ્રગટ થયા છે, કેવળ જ્ઞાન જેને પ્રગટ થયું છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વૈર્ય જેને પ્રગટ થયું છે, એની તારી નજર આ ચાર અઘાતી કર્મો ઉપર જાય છે? પરમાત્મા તો શ્રેષ્ઠ સિદ્ધ કહેવાય. પતિ ગયો ગયો આ અજ્ઞાની, આ જ મિથ્યાથી. એને સયોગી પરમાત્મા ને અયોગી પરમાત્મા, સત્પુરુષ અને પરમાત્મા ભેદ કર્યો, સંત અને સત્પુરુષ ભેદ કર્યો. કૃપાળુદેવ મહાત્મ કે છે, સદગુરુ ભક્તિનું મહાત્મ્ય એમાં છેલ્લી ગાથામાં અદભુત આ રહસ્ય કહે છે કે હે પ્રભુ, તારી પાસેથી મારે જો કઈ માગવું હોય, કારણ કે આ એક મારો દોષ છે, મોટામાં મોટો દોષ છે. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે, જ્ઞાની પ્રત્યે અભેદ બુદ્ધિ થાય એ જ કલ્યાણનો નિશ્ચય છે. 470માં અભેદ બુદ્ધિ, કે જેને આત્મત્વ પ્રાપ્ત કર્યું છે એની પૂર્ણ પરમાત્મા સાથે પછી ભેદ બુદ્ધિ મારામાં ન હોવી જોઈએ. માર્ગ વિતરાગ દર્શન તો એટલું સુંદર છે, પછી અરિયંત અને સિદ્ધના ભેદ કરવા બેસે. કૃપાળુદેવ અને અનંતા જ્ઞાનીઓ એટલે સુધી સમજાવે છે કે અહો ઉપકાર એ તો અમારો સહયોગી કેવડી ભગવંતનો છે કે જેણે અમને આવું વિશુદ્ધ ચેતનનું સિદ્ધનું સ્વરૂપ સમજાવ્યું. સદગુરુના ઉપદેશમાં સમજાયન જીન રૂપ, સમજાવણે ઉપકાર શો, સમજે જીન સ્વરૂપ. અરે આ ન હોત તો અમને સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ આ જગતમાં કોણ સમજાવત? જો અરિહંત ન હોત તો સિદ્ધત્વનો માર્ગ કોણ આલોકિત કરત, કોણ પ્રકાશિત કરત? અને એટલા જ માટે ભગવાન કુંદકુંડાચાર્યજી પણ કહે છે,
જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
અરિહંતને જાણે છે એ જ આત્માને જાણી શકે. જેને અરિહંત સ્વરૂપનું ઓળખાણ નથી, સંયોગીનું ઓળખાણ નથી, એને સિદ્ધત્વનું પહેચાન ક્યારે થઈ શકશે? એટલે જ કહે છે કે જે અટક્યું તે યોગ્યતાની કચાસને લીધે. આ કચાસ કઈ છે? જીવનમાં આપણને સત્ય પ્રાપ્ત કેમ થતું નથી? શું ઉણપ છે? ક્યાં ખામી છે? ક્યાં ત્રુટિ છે? ક્યાં આપણે ચૂકી જઈએ છીએ? શું ખોટું થઈ રહ્યું છે? ક્યાં ભૂલાઈ જાય છે? અહીંયા કૃપાળુદેવ જવાબ આપે છે, યોગ્યતાની કચાસ. અને આ યોગ્યતા અર્પણતા એ જ યોગ્યતા છે. અર્પણતા એ જ યોગ્યતા છે. બસ જ્ઞાની પુરુષ પ્રત્યે સર્વભાવ અર્પણ કરી દે વર્તીઓ જા. ત્યાં બીજા કોઈ કામ કરવાની તારે જરૂર નથી. એનામાં એક અર્પણ બુદ્ધિ આવે એટલે તને ઘણું મળી જશે. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે અટક્યું છે. એના કારણ એક યોગ્યતાની કચાસ, કારણ નંબર વન. બીજું અને શબ્દ છે અને. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. શેમાં પ્રેમ છે? જ્ઞાનમાં. જ્ઞાન કેને પુષ્ટ કરે છે? આપણા જાણકારીના ભાવને, આપણા અહમને. હું કહું છું આમ છે, આપણે કહીએ કે હું કાંઈ કહેતો નથી, જ્ઞાનીઓ આ કહ્યું છે, એમના પ્રત્યેની પરમ ભક્તિથી આપણે કહીએ કે એમણે જે કહ્યો છે એ માર્ગ. તમારા કહેલા રસ્તામાં શંકા ન થાવ. પ્રભુ અમને જે કંઈ પ્રેમ છે તમારામાં છે, કારણ કે તમારું પૂર્ણ સ્વરૂપ ઓળખાયું. આત્મારૂપ છો તમે. તમે હતા ત્યારે સહજાત્મ સ્વરૂપ, તમે અત્યારે નથી ત્યારે પણ સહજાત્મ સ્વરૂપ. તો તમે હતા અને તમે નથી એ બેની અંદર પણ તમારા સ્વરૂપમાં કોઈ તફાવત અમે જોતા નથી. આખો તીર્થંકરના માર્ગનું રહસ્ય ખૂબ વિચારી વિચારીને સમજવા જેવું છે કે મહાવીરની ઉપાસના કરો છો તમે જૈન. મહાવીર તો સિદ્ધ થઈ ગયા, હવે મહાવીરનું તો નામ ભયું ગયું, હવે તો મહાવીરનો શરીર નથી, હવે મહાવીર ક્યાં હતા? નિરાકાર છે, આ છે તે છે. અરે મહાવીર હતા તેદી એ સહજાત્મ સ્વરૂપ હતા. અમે કેદી મહાવીરની દેહ ભાવે પૂજા કરી છે? અમારું મહાવીરનું ઓળખાણ એટલે શું છે? જીવતું જાગતું પૂર્ણ આત્મ સ્વરૂપ, વિચરતું વિહરતું એ કેવળ આત્મ સ્વરૂપ છે. મહાવીર આ જગતમાં પણ આત્મ સ્વરૂપે જ હતા અને આજે નથી તો આત્મ સ્વરૂપે જ છે. એમ પરમ કૃપાળુ દેવ પણ હતા ત્યારે સહજાત્મ સ્વરૂપ જ હતા અને આજે ક્યાં હશે? જ્યાં હશે ત્યાં સહજાત્મ સ્વરૂપ જ છે. અમને તો એમની આજની અવસ્થા અને હતા તેની અવસ્થામાં ભેદ નથી. અને જેને એ બે અવસ્થામાં ભેદ છે એને હજુ તત્વ પામી શકવા માટેની કચાસ, એને હજી કચાસ. ઘણું મહત્વનું રહસ્ય છે. આ બધા ભેદ છે પરમાર્થ માર્ગની અંદર, બહુ મોટા મર્મના આ બધા રહસ્યો છે. એ રહસ્યને ખૂબ સમજીને વિચારીને અંતરમાં અવધારવાના છે. આ બુદ્ધિનો તર્કનો વિષય કદાચ નહીં બની શકે. આપણે પાછા પડી જઈશું તર્કથી, કારણ કે જ્ઞાનીની અંતરંગની દશાને ઓળખવી બહુ કઠિન થઈ જશે. ઓળખાશે નહીં. જગતના માપદંડ હશે ત્યાં સુધી જ્ઞાની પુરુષના સ્વરૂપનો પાર પામવો દુષ્કર બનશે. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે ભક્તિ રાખો છો તેને લીધે અટકવાના બે કારણ આપ્યા. ખીમજી દેવજી જેવાને એક તો તમને યોગ્યતાની કચાશ છે તમારામાં એક, અને બીજું કે તમે જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો, આ તમારા અટકવાના કારણ છે. આટલું સચોટ આવા શાસ્ત્રજ્ઞને આ 23 વર્ષની ઉંમરે કહેવું, આ પુરુષની દશા કહી હશે. આ ખીમજી દેવજી કઈ જેવો તેવો માણસ નથી હો, એના વિશેનું ચરિત્ર વાંચીએ ત્યારે ખબર પડે કે ખીમજી દેવજી અનુપચંદ મલુપચંદ ગોસડિયા આ બધા લોકો તો કેવા જબરજસ્ત શાસ્ત્રના મહારથીઓ હતા. એ તો એમના પરિચય જ્યારે આપણે વાંચીએ ને ત્યારે ખબર પડશે કે આ કઈ હસ્તી હતી. ભલભલા આચાર્યો એની પાસે વિવાદના નિરાકરણ માટે એને ખીમજી દેવજીને બોલાવતા. આવા ધુરંધર પંડિતો જેમની ઉપસ્થિતિમાં આપણે કહે ને કે 6-6 મહિના શાસ્ત્રાર્થ ચાલે, આવા જ્ઞાનના પ્રકાંડ પંડિતોને કૃપાળુદેવ કહે છે કે અટકું, એનું કારણ તમારામાં યોગ્યતાની કચાશ. અને ઓલાને એમ થાય કે કોઈ એવું શાસ્ત્ર નથી કે જેનું હું જાણતો ન હોઉં, કોઈ એવું શ્લોક નથી કે જે મને કંઠસ્થ ન હોય, લાવો તમે કયો એના ભેદને ભેદ હું બધા કહી દઉં. તો કે તોય તમારી યોગ્યતાની કચાશ, કારણ કે તમારું જ્ઞાન પ્રેમ ભક્તિ વિના શૂન્ય છે. આ જ્ઞાન આટલું અગાધ જ્ઞાનનો સરવાળો શૂન્ય. જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. ફરીથી, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ. ફરી કૃપાળુદેવ આ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે કે જ્ઞાની પાસેથી શું ઈચ્છવું. જ્ઞાન ઈચ્છવું એના કરતા એને બોધ સ્વરૂપ સમજીને જ્ઞાનીની ભક્તિ ઈચ્છવી. પણ જ્ઞાનીની ભક્તિ કેવા સ્વરૂપમાં, નામ સ્વરૂપમાં, એના દેહ સ્વરૂપમાં નહીં, નામ સ્વરૂપ નહીં, ગોત્ર સ્વરૂપ નહીં, એનું દેહ સ્વરૂપ નહીં, કયું સ્વરૂપ, બોધ સ્વરૂપ. જ્ઞાનીનું ઓળખાણ એનું બોધ સ્વરૂપ છે. આનંદ માનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. તમે તો પ્રભુ જ્ઞાન સ્વરૂપ છો અને નિજ બોધ એના સ્વરૂપ છો, નિજ બોધ રૂપમ. અમે તો તમને બોધ સ્વરૂપ સમજીએ છીએ. અને જ્ઞાની જે સહજાત્મ સ્વરૂપ તરીકે ઓળખાય, દેહથી પર, બાહ્ય જે આકાર દેખાય છે એનાથી પર, વ્યવહારની ક્રિયાઓ સાથે દેખાય છે તેનાથી પર, સંયોગોમાં જીવે છે એનાથી પર, ઉદયની સાથે જીવી રહ્યા છે તે ઉદયથી પર જ્ઞાનીનું સ્વરૂપ છે. અહું જે દિવસે જીવને પ્રતીત થાય, એ જ્ઞાની જ્યારે કંઈ પણ જગતની ક્રિયા કરતા હશે તો તેમાં એની લીનતા હશે, એમાં એને રસરૂચિ હશે, એ ખાતા હશે, પીતા હશે, ભોગ ભગવતા હશે, વ્યવહાર ચાલતો હશે, તો એની અંદર એનું જોડાણ એની સાથેની તન્મયતા તદ્રુપતા હશે. એ ક્રિયા સાથે, કોઈ પણ ક્રિયા એની સાથે એની તદ્રુપતા હશે. જ્ઞાનીને જ્યારે આ બધી જ વસ્તુથી પર એવું એનું બોધ સ્વરૂપ, કે જે આત્માનો બોધ આપે છે એ આત્મ સ્વરૂપ પોતે થયા છે પછી જ કહે છે. આત્મા થઈને એ આત્મા બોલે છે. તીર્થંકરે આત્મસ્થ થઈને તે આત્મા યથાસ્થિતપણે
અત્યંત યથાસ્થિતપણે કહ્યો છે તે તીર્થંકરને અમે બીજી સર્વ પ્રકારની કામનાઓ છોડી નમસ્કાર કરીએ છીએ. આત્મા થઈને જેણે આત્માને ગાયો છે અને જે જગતની અંદર હોવા છતાં પણ કેવળ આત્મ સ્વરૂપ રૂપે જ જીવે છે, આવું સહજાત્મ સ્વરૂપ જેનું છે, કૃપાળુ દેવે કેટલાય પત્રમાં સહી કરી છે, પ્રગટ સત, સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ, આ જ રીતે અમે છીએ. એને પોતાને એનું દેહભાન નથી, એને પોતાને એનું દેહભાન નથી, સ્વરૂપ ભાનમાં જ જે જીવી રહ્યા છે. આ જ્ઞાનીના બોધ સ્વરૂપની ભક્તિ ઈચ્છવી કે અમે એની બોધ સ્વરૂપની ભક્તિ ક્યારે કરી શકીએ? એનું બોધ સ્વરૂપ આપણને અનુભવમાં આવે તો કે એમને કરી શકીએ? અને એનું બોધ સ્વરૂપ જો આપણને ભાસતું નથી અને માત્ર દેહ સ્વરૂપ ભાસે છે તો આપણે ભક્તિ કોની કરીએ છીએ? દેહની. અને એ ભક્તિ આપણને શું પરિણામ આપે? જેની ભક્તિ કરીએ તેવું આપણે પામીએ તો આપણે કેની ભક્તિ કરીએ છીએ? જો દેહ સ્વરૂપની કલ્પના હોય આપણી જ્ઞાનીની તો આપણે એની પાસેથી એવું જ્ઞાન ન મળે. બોધ સ્વરૂપ સમજીને આ મહત્વનો અહીંયા આ આખા વાક્યની અંદર કે જ્ઞાનીને બોધ સ્વરૂપ સમજીને ભક્તિ ઈચ્છવી, નામ સ્વરૂપ નહીં, એનું નામ હવે ગમે તે હોય. અને બોધ સ્વરૂપની જ્યારે આ જીવને કલ્પના બેસે ત્યારે બધા જ્ઞાનીઓમાં એ કેનો ભેદ કરે? પછી એના જીવનની અંદર એ ભક્તિ કરતા એમ કે અનંત ચોવીસી જીને નમો સિદ્ધ અનંતા કરોડ, જે મુનિવર મુગતે ગયા વંદુ બે કર્યો. એની ભક્તિ કોનામાં થઈ? આવા બોધ સ્વરૂપ. બધાય નામ સ્વરૂપ હોય તો ભેદ પાડે એકમાં ને બીજામાં, બીજામાં ને ત્રીજામાં. આપણે પદ ગાયું ને કે રામ બ્રહ્મ જૈન જે કઈ નામ કેવું હોય બધું તમે બુદ્ધ બધું કહો, પણ સ્વરૂપ એક જ, બોધ સ્વરૂપ એક જ. જ્ઞાનીને બોધ સ્વરૂપ સમજીને તેની ભક્તિ ઈચ્છવી તો આ ભક્તિ કરવાની છે આવા બોધ સ્વરૂપ જ્ઞાની પુરુષોની, એ પરમ ફળ છે. ફળ કેવી રીતે મળે? ફળ પરિભ્રમણથી મુક્તિ, ફળ અજ્ઞાનનું નિરસન, ફળ જ્ઞાનની પ્રાપ્તિ, ફળ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે મળે? પરમ ફળ જોઈએ છીએ એ પરમાર્થના રૂપમાં જ પરમ ફળ મળવું જોઈએ. અમને પરમ ફળ કેવી રીતે મળે? તો કે છે જ્ઞાનીની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? વિકલ્પ થાય કે શું જ્ઞાન ન ઈચ્છવું? જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા બોધ સ્વરૂપ સમજીને ભક્તિ કરવી. જો ફક્ત જ્ઞાન ઈચ્છે તો શું થશે? પ્રેમ અને ભક્તિ વિના મળેલું જ્ઞાન આપણા જીવનમાં આપણો જે મિથ્યા અહંકાર છે એને દ્રઢ કરશે, એને પુષ્ટ કરશે, અહંભાવને પુષ્ટ કરશે. અહંભાવથી તો નિવૃત્તિ ઈચ્છવી છે, અને અહંભાવથી જેને નિવૃત્તિ ઈચ્છવી છે તેને અર્પણ ભાવમાં ગયા સિવાય અહંભાવથી નિવૃત્તિ થઈ શકે નહીં. માટે જ્ઞાનીની ભક્તિ વિના જ્ઞાની પાસેથી જ્ઞાન મળે, જેમ કોઈના લેક્ચર સાંભળવા જઈએ અને પછી ચાર વસ્તુ આપણે શીખીને આવીએ, પછી ઓલા જે બોલનારા છે એની કે આપણને ભક્તિ હોય નહીં, એના પ્રત્યે કંઈ બહુ માને ન હોય, આપણે એનો તર્ક સાંભળી લીધો, આપણે એનું પુસ્તક વાંચ્યું હોય તો એનું લોજિક પકડી લીધું, હવે જેનું લોજિક પકડો, જેનો તર્ક પકડો, જેની વિચક્ષણતા પકડી અને પછી આપણે એના ઉપર ઠોકાઠોક કરીએ તો હવે ઓલાની સાથે તો આપણે કંઈ ભક્તિ છે નહીં. અને પછી પુષ્ટ શું થયું? આપણી પોતાની જાણકારી, આપણો અહમ, આપણું કેટલું બધું જ્ઞાન છે એ બતાવવાનું, આ બધું થયું. આ જ્ઞાન પરમ ફળ શું આપે? આ જ્ઞાનથી શું ફળ થાય? તો કે ભાઈ આ જેટલી જાણકારી એટલી આડી આવે, જેટલી જાણકારી હોય એટલી આડી જાય.
જો જ્ઞાનીની બોધ સ્વરૂપ સ્વરૂપ સમજાઈ ગયું હોય તો અનંત જ્ઞાનીઓની ભક્તિની અંદર આપણો ઉમેરો થાય, અને એનું ફળ એક જ છે, ભક્તિનું ફળ અર્પણતા છે. સ્વચ્છંદ મુકાયો, સ્વચ્છંદ નાશ પામ્યો, અહંભાવ ગલિત થયો, અભિમાન મંદ થયું, જેનો આ દેહાધ્યાસ છે અને દેહાભિમાન છે. દેહાભિમાન એટલે દેહ, એની બધી જ ઇન્દ્રિયો, એનું મન, અને આ બધી કહેવાતી જે કંઈ આપણી બુદ્ધિમત્તા, આ બધી વિચક્ષણતાઓ, એ બધી શાંત થાય, ઉપરામ થાય. આ જો થાય તો પરમ ફળ છે. વધારે શું કહીએ? મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. કૃપાળુ દેવ કિમજીભાઈની ક્ષમા પણ કરે છે. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કયા પદાર્થની? ભક્તિની. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે કળિયુગની અંદર. વિકટમાં વિકટ શું? તો કે સાચા પુરુષની ભક્તિ જીવમાં ઉગવી તે બધું જ થાય. સાચા પુરુષની ભક્તિ ઉગે નહીં, કારણ કે સાચા પુરુષની ભક્તિ ઉગતા આપણા અહમને વિલય કરવો પડે, અને કોઈ કાળે આપણને એ પોષણ આ સીધું આપણને એ પોષણ નથી. પૂર્ણ અર્પણતા એ આપણને પાલવે એમ નથી. આ કળિયુગનું મોટું લક્ષણ છે કે હું પણ જાય નહીં, બાકીનું બધું ભલે રહ્યું, પણ પ્રભુ મહાજન મા બાપ પણ મારી ખીલી ખે નહીં. અનંત તીર્થંકરો સાચા, પણ હું કહું છું એ સાચું. અનંત જ્ઞાનીઓ સાચા, પણ હું જાણું છું ને આમ જ હોય. આ વાતમાંથી આ જીવ ક્યારે ઊંચો ન આવે, આ કળિયુગનું લક્ષણ છે. એટલે કૃપાળુદેવ કહે છે કે ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. જો એના ઉપર પરમાત્માની કોઈ એવી કૃપા હોય, અને ઈશ્વર એટલે અહીંયા તો એનું પૂર્વકર્મનું આરાધન, એવો કોઈ એનું હોય, પૂર્વે એને જો સત્ને આરાધ્યું હોય તો એ સત્પુરુષને મળતા, જ્ઞાનીને મળતા જાગી જાય, અને જાગી જાય ને પોતાનું બધું અર્પણ કરી દે. બસ હવે તો એક જ તમારો આશરો, એક જ તમારું શરણ. જેવું ઓળખાણ સત્પુરુષનું થાય એટલે તરત જ આ જો એના પૂર્વનું આરાધન પણ, પૂર્વના સંસ્કાર એ જો હોય, તો આ કળિયુગની અંદર એ આખરે પોતાનું અહમ પણ વિલય કરે. એ કહે છે તો એ પદાર્થની પ્રાપ્તિ થાય, પણ મહાવિકટ છે. સૌથી વિકટ આ કાળની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું એ વિકટ નથી. પુસ્તકોના પુસ્તકોના ભંડારોના ભંડારો પડ્યા છે, અને જ્ઞાન મેળવવા માટે એટલી બધી એની સરળતા થઈ ગઈ છે. મેં કહ્યું તેમ આપણે એકવાર વાત વિચારી હતી કે જ્ઞાન આપણા બેડરૂમમાં આવીને પડ્યું છે. ઇન્ટરનેટ ઉપર બધા આગમો મુકાઈ ગયા છે આ આપણી માહિતી માટે. તીર્થંકરની બધી વાણી ઇન્ટરનેટ ઉપર મુકાઈ ગઈ છે. એક સ્વિચ લગાવો એટલે ફટાફટ સામેના પડદા ઉપર એ બધી ગાથાઓ આવી જશે. કઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. જ્ઞાન સુલભ છે, ભક્તિ સુલભ છે. ઇન્ટરનેટના જ્ઞાનથી અહમ વધારે પુષ્ટ થાય, અર્પણતા આવે, પ્રેમ ભક્તિ આવે, એ નહીં આવી શકે. એટલે કે છે મહાવિકટ છે આ કાળમાં. આ બધા યોગ મળવા એ સરળ છે, પણ આવા સત્પુરુષનો યોગ અને એ સત્પુરુષ પ્રત્યેની આ જીવને ભક્તિ આવવી, આ જીવને અર્પણતા આવવી, એ વિકટ છે. કદાચ મળી જાય પરમ કૃપાળુ દેવ એનો બોધ, કોઈ બીજા એવા સત્પુરુષ અને એનો બોધ એ આપણા ધ્યાનમાં આવે, મળે ખરું, પણ આપણી અર્પણતા આવે નહીં. મહાવિકટ છે. આવતીકાલે અહીંથી રવાના થઈ વમાણિયા
ભણી જવું ધાર્યું છે. અહીંથી હવે કૃપાળુ દેવ આ ભાદરવાસુ દાઠમ પછીના બધા તે જ દિવસે લખાયેલા આ પત્ર અને બીજા પદ છે એનો સ્વાધ્યાય વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.